સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે. સંવત 1884ના આષાઢવદી અષ્ટમીનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખને વિશે બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનની શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા આવા છે. જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં જોઈએ. હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતી ટળે નહીં. અને અનંત બ્રહ્મહત્યા કરી હોય ને અનંત બાળ હત્યા કરી હોય ને અનંત સ્ત્રી હત્યા કરી હોય ને અનંત ગૌ હત્યા કરી હોય ને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાનો ઉપાય પણ કયા છે. પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે અને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે અને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કહેશો જે જીવનો નાશ કેમ થતો હશે? બહુ અદભુત વાત મહારાજ ફરીવાર 11મી વાતને જાણે ફરીવાર જંટ કરી દીધી મહારાજ. મને લાગે છે આમાં કોઈક સાધુનું આવડું કંઈક થયું છે કે હરિભગતની કોકને ભગવાનને ખરેખર આ સંત કે ભક્તનો અવગુણ આવી ગયો હશે ને તો આટલું બધી મહારાજ ભાર ન મૂકે. મહારાજ આમાં તમે વિચારો તો ખબર પડે કે વચ્ચે 18-18 દિવસના વાણા આવી ગયા બે વચરામૃત વચ્ચે. ઓલું વૈશાખ સુદ 30નું હતું, અષાઢ સુદ 30નું હતું, આષાઢ સુધી 8મું વધ 8મું છે. 18-18 દિવસના વચ્ચે ગેપ વીતી ગયો છે તો મહારાજ એની એ જ વાતને આગળ ધપાવી જાય છે. એટલે મહારાજ ફરીવાર અહીંયા ભાર મૂકે છે. મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું અને ભક્તની શિક્ષા અર્થે મહારાજ બોલ્યા તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. આપણા મનમાં અભાવની વાત કરતા વચ્ચે માન કેમ લાવ્યા? તો ભક્તજનો આ વાત તો તમારે જ્યાં કોતરી હોય ને કોતરી લેજો. માની પુરુષને ક્યારેય ભગવાન કે ભગવાનના આચાર્ય મહારાજ કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો મહિમા નહીં સમજાય, નહીં સમજાય, નહીં સમજાય. જેને કોઈને મહિમા સમજવો હોય એને દાસ થવું પડે, થવું પડે, થવું પડે. દાસત્વપણાનો ગુણ આવીને ક્યારેય પણ મહિમા ન સમજાય. માની વ્યક્તિ કોઈ દી મહિમા ન સમજાય. બીજા ભલે હજારો ગુણો હોય. નિર્વિકલ્પાનંદ સ્વામી આદિકની અંદર કે ઓછા ગુણ નહોતા, સંપ્રદાયના ત્રણ પ્રકાંડ વિદ્વાનો હતા, ત્રણ જેનો દુનિયામાં જોટો નહીં. એમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બીજા સદગુરુ નિત્યાનંદ સ્વામી, ત્રીજા નિર્વિકલ્પાનંદ સ્વામી. જેનું ત્રીજું સ્થાન સ્વામિનારાયણ પાસે પડે, ભગવાન સ્વામિનારાયણ પાસે જેનું ત્રીજું સ્થાન પડે આવા વિદ્વાન, પરંતુ એક માનને કારણે કોઈ કિંમત ન રહી. ભક્તો આ સત્સંગમાં ત્યાગી કે ગ્રહી કોઈ પણ માની હશે, જે માન રાખતો હશે એની અંદર કદાચ ગમે એટલા ગુણ હશે, ગમે એટલા ગુણ. કદાચ ગમે એવો મોટો વક્તા બની જાય, ગમે એવો મોટો વિદ્વાન બની જાય, ગમે એવો મોટો ગાયક બની જાય કે ગમે એવો મોટો સંગીતકાર બની જાય કે કદાચ ગમે એવા મોટા બીજા વ્યવહારિક ગુણો આવી જાય ને ગ્રસ્ત અને ગમે એવો ધનાઢ્ય બની જાય, પરંતુ જેના અંગની અંદર માન હશે એ ક્યારેય કોઈને રાજી ન હૃદયથી કરી શકે, કોઈને ન કરી શકે. ઘણી ફેરી ઘણા ઘણા ગામની અંદર એકલી વ્યક્તિ આખું મંદિર બનાવી દીધું હોય, બોલો એકલી વ્યક્તિ આખું મંદિર બંધાવી દીધું હોય તોય એની પ્રત્યે કોઈ હરિભગતને અહોભાવ ન હોય, બોલો તો આખું એકલાય બનાવ્યું બિચારાય. અને તો અહોભાવ હોય નહીં. અને કોઈક કોઈક જગ્યાએ જોવા મળે કે હાવ સામાન્ય હરિભગત હોય અને કશું ન કર્યું, ખાલી ટોપલા બોપલા ઊંચક્યા હોય, અને તોય આપણે જાય ને એટલે બધા હરિભક્તો એમ કે સ્વામી આ ભગત બહુ સારો ભગત છે, બહુ સેવા કરી, બહુ આમ કર્યું, એની પ્રત્યે બધાને અહોભાવ વર્તતો હોય. અને ભક્તો આમ તો ગુણવાળાને તો વિશેષ ધ્યાન રાખવું પડે, ગ્રસ્ત હોય અને રૂપિયા આવે પછી વિશેષ અનુસંધાન રાખવું પડે કે અહંકાર પ્રવેશ ન કરી જાય, ત્યાગી હોય અને ગુણ આવે પછી વિશેષ ખ્યાલ રાખવો પડે કે દોષ કોઈ પ્રવેશ ન કરી જાય. નહીંતર આ ગુણ છે ને ગુણની અડી અડીને જ માનેલું આવું મળું, જ્યારે આ ગુણો ખહે બોલો હારવા રહેલું આવે. જેમ જો ને આ જગતમાં જીવ કે લઘુ પાણી કરો બે પછી કે હા લે પછી કેમ ભૂત ભેગું હલ્યું આવે, ત્યાં ભૂત જ છે ભેગું ભેગું હલ્યું આવે, અને પછી જાય નહીં ઓલા ઓલા કે જાશો તો કે નહીં જાઓ, અને ગમે એટલું કરે અહીં લઈ જાય ત્યાં લઈ જાય ફલાણ ઠીકડી 50 જગ્યાએ લઈ જાય તો છેવટે કે હવે તો કે નથી જવાનું, ત્યાં ભૂત જ છે, માનવું છે ભૂત છે, ગુણની પાછળ પાછળ હલ્યો આવે. એને ટાળવાનો એક જ ઉપાય શું, મહિમા ભગવાનનો, ભગવાનના સંતોનો, ભગવાનના ભક્તોનો, ભગવાનના આચાર્યમાંનો મહિમા જ્યારે સમજે ત્યારે જીવ નિર્માની થાય છે, દાસ બને છે. અને ભક્તો દાસ બને ને તીધી બિચારે ખબર પડે કે ઓહો હો અત્યાર સુધી હેરાન થઈ ગયો, ખબર નહોતી સુખ આમાં છે. અલૈયા ખાચરે દાસ થયા તા, થોડાક મોડા થયા, મારે ધામ આવી ગયા પછી થયા. અને દાસ થયા પછી પૂર્વે જે અહંકાર હતો, માન જે હતું, એનો એને બહુ પ્રસાદ આપ્યો. અને અલૈયા ખાચરના જીવનમાં એમ લખ્યું છે, મહારાજ ધામમાં ગયા પછી પોતે 12 વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા, પણ એક દિવસ એવો ન ગયો એનું રોવું ન આવ્યું હોય, રોયા ન હોય કે આ હા 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 મેં ક્યાં માન રાખ્યું, ક્યાં માન રાખ્યું, ભગવાન સાથે રાખ્યું, ભગવાનના આચાર્ય માર્ગ સાથે રાખ્યું, ભગવાનના સંતો અને ભક્તોની સાથે માન રાખ્યું, મેં ક્યાં માન રાખ્યું, કોઈ દિવસ એવો ન ગયો રોયા ન હોય. એમ ભક્તો ક્યારેક અહંકાર ફૂટે તરત વિચાર કરો, પણ અહીંયા માન રાખો તો ઘણી જગ્યા છે, ત્યાં રાખ, ભગવાનના ભક્ત પાસે નહીં, ભગવાનના સંત પાસે નહીં, ભગવાનના આચાર્ય મહારાજ પાસે નહીં, ભગવાન પાસે નહીં. આપણા મનમાં થાય ભગવાન પાસે માન હવે એ તો હોય ત્યારે રાખ, હવે કેમ રાખ્યું કહેવાય, ભગવાન પાસે માન હવે કેમ રાખ્યું કહેવાય. તો ભક્તો એ પણ તમને દેખાડું, ભગવાનના મંદિર છે, ભગવાનનું મૂર્તિમંત સ્વરૂપ છે, ભગવાનનું મંદિર એ ભગવાનનું મૂર્તિમંત સ્વરૂપ છે. મંદિરનું કોઈ કાર્ય થતો ને આપણે આડો પગ કરીને ભગવાનના આગળ માન રાખ્યું છે. ઘણી ફેરી આમ સેવા થોડી ઘણી લખાઈ હોય, થોડીક જાજી ગમી લખાઈ હોય, અને પછી એને કીધું એક મારો અહીં શિલાલેખ લગાડજો, અને એને બદલે બીજી જગ્યાએ લાગે શિલાલેખ, બીજી જગ્યાએ લાગે અને પછી ધુઆં ધુઆં થાય ને તો એ ભગવાન આગળ માન રાખ્યું કહેવાય. બાકી તો આ શિલાલેખનું તો સત્સંગમાં પ્રવૃત્તિ ગયું, બાકી શિલાલેખ જ ન હોવો જોઈએ. હવે પ્રવૃત્તિ ગયું એટલે હાઈ કેવીને હુટક્યો નથી, નહીં તો હોવો જ ન જોઈએ. આપણે હું ભગવાનને આપવાના કહો, આપણે શું આપવાના, બધું ભગવાનનું જ છે. પણ કોક કોકને તો શિલાલેખનું એટલું બધું પાવર છે. હરિકૃષ્ણદાસ સ્વામી હતા જેતપુરમાં, એક હરિભગત એ વખતે 1000 રૂપિયા લખાવ્યા. સ્વામીને કહે સ્વામી 1000 રૂપિયા મારો શિલાલેખ લખવાનો. સ્વામી કહે સારું. સ્વામીને કહે ક્યાં લખશો? સ્વામી કે આમ વ્યવસ્થિત જગ્યા છે ને લખી નાખશો. સ્વામીને કહે એમ નહીં સ્વામી તમે કયો કઈ જગ્યાએ લખશો? સ્વામી કહે પણ વ્યવસ્થિત જગ્યાએ લખી નાખશો, ચિંતા નહીં કરશો. સ્વામીને કહે એમ નહીં સ્વામી તમે ચોક્કસ કહો ક્યાં લખશો? સ્વામી ઘણો એને સમજાય તો મારો માને જ નહીં. અને પછી સ્વામી જરા કડક થઈ ગયા. સ્વામી કે સંડાસમાં લખી નાખશું કે હો વાંચે બેઠા બેઠા લઈ જતા રૂપિયા પાછા મંડી પીડ્યો આદુ ખાઈને તે જણ 1000 રૂપિયામાં આખો 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 સંપ્રદાય ખરીદી લીધો હોય એમ. એ ભગવાન આગળ માન રાખ્યું કહેવાય. શિલાલેખમાં એક ફાયદો છે શું, તો પોતે ક્યારેક એવું દાન કર્યું હોય ને શિલાલેખ લખાણો હોય પાછળ કેળે, માનો કે એને વંશ પરંપરામાં સત્સંગ જતો રહ્યો હોય, બીજી પેઢી અને ત્રીજી પેઢીએ ક્યારેક કોઈક દર્શન કરવા આવે ને શિલાલેખ વાંચી જાય, ત્યારે મનમાં સંકલ્પ થાય ઓહો મારા દાદાનો શિલાલેખ, એણે 25,000-50,000 કે 1,00,000 રૂપિયા દાન આપ્યું હતું, તો દાદા જરૂર હારા ભગત છે અને હું અહીં છે એમ કરતા સત્સંગ ઉદય થાય. બસ આટલો બેનિફિટ છે. અને એવા બેનિફિટથી જ લખાવો, પણ એમ નહીં કે હું શિલાલેખ લખાવ એટલે ઘણાએ વાંચે અને એમ થાય અહો ભગત કેટલું દાન આપ્યું. અને એક વાત સમજી રાખજો ભક્તો, ક્યારેક આડોળું થઈ જાય તો રાજી રહેજો. શિલાલેખ છે ને આપણો લખાયેલો આપણે જ વાંચવાનો, બાકી કોઈને ટાઈમ નથી. તમે વાંચો કોઈનો, અરે કંકોત્રીમાં નામ લખવામાં ભૂલ થવાય ને તો ધુઆં પુઆં થઈ જાય, એક અક્ષર બદલી ગયો હોય તો. નતર એ અક્ષર બદલ્યો ને એની એક નથી ખબર હોય, પ્રૂફ સુધારનારને ખબર, નતર તે હરખું નોકરી નાખે. પ્રૂફ સુધારનારને ખબર ન હોય, બીજા કોઈને ખબર ન હોય, કોઈ એને કોઈ ફોન કરી ન કે તમારું નામ આમ કેમ લખાણું. પણ પોતે મહારાજ કીધું ને, મહારાજ કે જીવની પ્રકૃતિ મધ્યને 41, મહારાજ કે સ્વયં જેમ કૂતર્યું હાડક્યું કવડે અને અંદરથી લોહી નીકળે ને પોતે ચાંટે ને પછી માલ માને, પછી આ પરિસ્થિતિ જીવ પ્રાણી માત્રની છે. માટે ક્યારેક આડોળું થઈ ગયું હોય ને, અહીંયા એમ નહીં સંપ્રદાયમાં ક્યાંય પણ તમે સેવા કરી હોય ને કદાચ નામ આડોળું થાય ને તો જાજો ખરખરો ન કરવો. સ્વામિનારાયણ પાસે શિલાલેખ પગ્યો, સેવા કરીએ એટલે ભગવાન સ્વામિનારાયણ પાસે શિલાલેખ પગ્યું. ન્યા પગ ઈ જ કામનો, બાકી ક્યાંય પથ્થર ઉપર લગાડે હું એમાં જ લઈ લેવાનું કહો. મહારાજ સુધી ન પગ્યો તો બધું વ્યર્થ. માટે મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું એને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કેવું મહારાજ કે એમનો મન ઊંચ કુળમાં જન્મ્યો છું, હું ધનાઢ્ય છું, કે હું વિદ્વાન છું, બધાને લઈ લીધા. ઊંચ કુળમાં જન્મ્યો છે બધાને લીધા, ત્યાગી ગૃહી બધાને. નતર ઈ પાછું બહુ ગુમાન હોય, હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ સારી વાત છે, વંદનીય છું, પણ એનો મતલબ એમ નથી કહો તમારે કાંઈ ન કરવું, તમારે બધું કરવું પડે, ભજન ભજન બધું કરવું પડે. આમ હું ક્ષત્રિય છું, સારી વાત છે, તમે ઘણી બધી પૃથ્વીનું સંરક્ષણ કર્યું તમારા વડવાએ, બહુ સારી વાત છે, પણ એનો મતલબ એમ નથી કે હવે ન ઝૂકવું કોઈ દાડો, એને દાસ થવું પડે. હું વૈશ્ય છું, હું પટેલ છું, હું ઠક્કર છું, હું સોની ભાઈ 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 એમ, એથી કાંઈ મહત્તા નથી. એ તો ઠાકોરની ઈચ્છા છે, પૂર્વકર્મ અનુસાર ગમે ત્યાં જન્મ પ્રાપ્ત થયો. મહારાજ કે આ તો જીવને અજ્ઞાન છે એટલે મનાય છે. પ્રથમના 44 મહારાજ કે દર્જણને ત્યાં ડગલો સીવડાને પછી એમ માને દરજી તે મારો બાપ ને દર્જણ મારી માં, એવી દિશા થઈ જાય. ની તો ઊંચ જ્ઞાતિમાં જન્મો કે નીચ જ્ઞાતિમાં જન્મો એની સાથે મતલબ નથી, પણ જન્મ્યા પછી શું કર્યું એની સાથે મતલબ છે. ભલે કદાચ હીન જ્ઞાતિમાં જન્મો હોય, હીનમાં હીન જ્ઞાતિમાં જન્મો હોય, જન્મ મળે. ભક્તો એક વાત બહુ સ્પષ્ટ સમજો, આમાં બેઠેલા ભક્તો કદાચ નીચી જ્ઞાતિમાં જન્મ પ્રાપ્ત થયો હોય, એથી કરીને કદી પણ હૃદયમાં શુષ્ક ભાવ લાવશો નહીં, ગમે તે જ્ઞાતિમાં જન્મો. અને ભક્તો ભગવાનના ખરેખર સંત કે ભક્તના હૃદયમાં જ્ઞાતિવાદ કદી હોતો નથી, ન હોય તો એ સાધુ ન હોય. કદી જિંદગી મને જ્ઞાતિવાદ ન હોય કે આ બ્રાહ્મણ છે માટે શ્રેષ્ઠ છે અને આ શુદ્ર છે માટે કનિષ્ઠ, કદી ન હોય. એનું હૃદય તો પરમાત્માનો ભક્ત ભાળીના ઠલવાઈ જાય, ભગવાનનો ભક્ત ભાળીના ઠલવાઈ જાય. ભક્તો ખુલ્લી સભામાં તમને કહું, મુંબઈમાં એક બોરીવલી વલ્લભભાઈ કરીને વગર છે, મોચી જ્ઞાતિમાં જન્મ્યા છે, મોચી જ્ઞાતિમાં. હરિભક્તોના હૃદયમાં ઘણી ફેરી ઈચ્છા વર્તે સંતો આપણને ભેટે તો સારું, પણ ભગવાનના ભક્તનો મહિમા હોય છે. એક એકાંતિક ભક્ત મહારાજ, એક એક આજ્ઞા પાળનાર ભક્ત અને સમર્પણ મહારાજને પોતાનું જીવન કરી દે એવો ભગત છે. ભક્તો જ્યારે મળે ને ત્યારે અમને મનમાં એમ થાય કે ભગતની ભેટી પડી જાય. મોચી જ્ઞાતિમાં જન્મ, ભલે મોચી જ્ઞાતિમાં જન્મ, એથી હું થઈ ગયું, હે એથી હું થઈ ગયું, પણ ભક્તપણું જોઈએ. આમ ભક્તપણું અને ઘણા બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મીને આવે, સામે બેઠા ને કદાચ અબજોપતિ હોય તો મનમાં એમ થાય કે હવે વિદાય લે થારું, એમ ભગવાનમાં હૃદયમાં સ્વામિનારાયણનું સ્થાન ન હોય, મોઢામાં સ્વામિનારાયણનું નામ ન હોય, હે અને અને મોઢામાં સ્વામિનારાયણને બદલે બીજું ભીર્યું હોય, તમાકુને માવાને બીડીને આ અંતે ગંધાતો હોય આખો, મનમાં એમ થાય જલ્દી વિદાય લે થારું. એમ આ લોકનીતિ રાખવી પડે, થોડું ઘણું આવે એટલે બોલાવવા પડે, બેહારવા પડે, પણ હૃદયમાં એનું સ્થાન કોઈ દાડો ન હોય. માટે ભક્તો બરાબર યાદ રાખજો, ભગવાનના ખરેખરા સાધન હૃદયમાં જો ઘૂસી જવું હોય તો ભગવાનની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરજો અને સંપૂર્ણ ભગવાન સ્વામીને આજ્ઞા પાળો, ખબરદાર બનજો. ભગવાનને ખરેખરા સાધુને હૃદયમાં સ્થાન લેવું હોય તો કદાચ ભક્તો આ લોકની અંદર ધનાદિક પ્રાપ્ત ન થઈ હોય, નત્ર ઘણા ભક્તોના મનમાં કેમ થાય કે આવા મોટા સમયે ઉત્સવની વાતો થતી હોય, બધા ભક્તો 50,000 ને 25,000 લાખ 2 લાખ દાન કરતા, આપણે 5 જણને આપવાની શક્તિ નથી, તે આપણું સ્થાન સ્વામી પાસે કેમ હોય? નહીં ભક્તો, એ વાત માન્યતા ખોટી છે. એક રૂપિયો ન લખાવી શકે કદાચ ગરીબ સ્થિતિ હોય, પરંતુ ભગવાનની આજ્ઞા પાળનારો ભક્ત હોય, ભગવાનની ઉપાસના દ્રઢ કરી હોય તો એ ભગવાનના સાધુના હૃદયનો શણગાર હોય છે. શણગાર ઊંચ જ્ઞાતિમાં જન્મા કે નીચ જ્ઞાતિમાં એની સાથે મતલબ નથી, જીવન કેવું છે એની સાથે મતલબ છે. બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ ભગવાનના પવિત્ર ભક્ત હોય તો એ હૃદયનો શણગાર બની શકે. અને નીચ જ્ઞાતિમાં અરે પેલો ગોવો નારાયણદાસ સ્વામી જેવા મહાબ્રહ્મનિષ્ઠ સંતના હૃદયનો શણગાર બની ગયો, જાતનો ભંગી, પણ સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યો, ગોવા આ લોકનો વર્ણાશ્રમ આડો આવે છે એટલે હું તને આજ સ્પર્શ નથી કરી શકતો, પણ એ તો આ લોકનો વ્યવહાર છે. ગોવા તું હું જ્યારે દેહ મૂકશું ને ત્યારે અક્ષરધામમાં બે ગોઠણ ઉપર ગોઠણ દબાઈને બેસું, ગોવા ગોઠણ ઉપર ગોઠણ દબાઈને બેસું. માટે ભક્તો કદાચ ઊંચ જ્ઞાતિમાં જન્મ મળ્યો હોય એથી કરીને અહંકાર ન રાખો, ધનાદિક પ્રાપ્ત થયો હોય એથી અહંકાર ન રાખો. અહોભાવ થાય કે મહારાજ દયા કરી ધનાદિક મને આપ્યું છે તે મહારાજની સેવા થાય છે, મંદિરો થતા ત્યારે સેવા કરી શકું છું, સમય ઉત્સવમાં સેવા કરી શકું છું, મહારાજ મને સેવા કરવા માટે નિમિત્ત બનાવ્યો છે, માટે મહારાજનો મારા ઉપર ઉપકાર છે, બસ એટલું જ સમજવું, એથી અધિક કે આગળ કાંઈ ન સમજવું. મહારાજ કહે એમ પણ ન રાખું રૂપવાન છું, ઘણા ચામડાનો અહંકારનો પાર ન હોય એમ, મારું ચામડું ધોળું છે, ગધેડા કેટલા ધોળા જોયા કોઈ દાડો, એથી જરાય મહત્તા નથી જો ભજન ન કર્યું તો. કે હું પંડિત છું વિદ્વાન છું એનો અહંકાર આ સાધુ માટે ટકોર ગીર નાખી, એવો અહંકાર ન રાખવું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈને રહેવું, દાસના દાસ બની રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા સ્વાન જેવો જાણવો. ભગવાનના ખરેખરા સંત અને ભક્ત ભક્તો એનો અવગુણ આવતો હોય એને હડકાયા સ્વાન જેવો જાણો. ભક્તો એમાં બે વાત બતાવું, ક્યારેક પૂર્વ સંબંધને અવલંબન કરી પોતે પૂરી ભૂલ થઈ છે જેને કારણે અવગુણ આવી જતો હોય પણ પાછો પ્રશ્ચાતાપ થતો હોય તો એને હડકાયા સ્વાન જેવો ન જાણવો, એ બિચારો ટાળવાની મહેનતમાં છે, બની શકે એને અભાવ નથી જ લેવો, તોય પણ પૂર્વ કર્મને સંબંધને અવલંબન કરી એને ક્યારેક અભાવ આવી જતો હોય, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત મળ્યાનો પ્રથમ દાખલો હોય જેને કારણે એ ભૂલ થઈ જતી હોય પણ પારાવાર પશ્ચાતાપ થતો હોય તો એને હડકાયા સ્વાન જેવો ન જાણવો. પણ અખંડ જેને ભગવાનના ખરેખરા સંત અને ખરેખરા ભક્ત એની બાબતમાં અભાવ જ વર્તતો હોય તેને હડકાયા સ્વાન જેવો જાણવો, એનો સંગ એ ન કરવો, નતર એનો સંગ કરનાર એને હડકવા લે. હડકાયું કહ્યું ને લાળ જેને અડે એને હડકવા લે, એમ એને હડકવા લે. મહારાજ કે એની સાથે હેત ન રાખવું, હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષય રોગ થયો હોય ને કોઈ ઔષધે કરીને મટે જ નહીં તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેને હૃદયમાંથી ક્યારે આસુરી મતી ટળે નહીં. માટે ઠેરાવ કરીને જાવું કે ભગવાન સ્વામિનારાયણ બાંધેલી પ્રથા નિયમ એની અંદર વર્તનારા હોય, ષડંગી સંપ્રદાયની અંદર ખુમારીથી જીવતા હોય, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના અને આજ્ઞા જેને દ્રઢ કરી હોય એવા ભગવાનના સંત કે ભક્તનો ક્યારે અવગુણ ન લેવો. અને એવા ભગવાનના સંત કે ભક્ત છે ષડંગી સંપ્રદાયની અંદર રહી અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજીને આજ્ઞા પાડે છે એનો અભાવ લેતો અને હડકાયા સ્વાન જેવો સમજીને એનો ત્યાગ રાખવો, એનો ક્યારે સંગ ન કરવો, એની આસુરી મતી જાણવી અને એની આસુરી મતી ટળે નહીં. અને અનંત બ્રહ્મહત્યા કરી હોય અને અનંત ગૌ હત્યા બ્રાહ્મણ હત્યા કરી હોય, સ્ત્રી હત્યાઓ કરી હોય, અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, આ બધા પાપનો ક્યારેક છૂટકો થાય પણ પહેલાંનો કોઈ દાડો ન થાય. મહારાજ કે આનો બધાનો શાસ્ત્રમાં છૂટવાનો ઉપાય બતાવ્યો છે પણ ભગવાનના ભક્તનો અભાવ લેનારો એનો કોઈ રીતે છૂટવાનો ઉપાય બતાવ્યો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે અને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે, અને જે ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહી કરનારો હોય તેને તો કોટી કલ્પ સુધી જન્મવું પડે અને મરવું પડે. અને વળી ગમે તેવી શરીર ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થતો નથી, અને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે જે જીવનો નાશ કેમ થતો હોય છે, તો ત્યાં દ્રષ્ટાંત જેમ હિજડો હોય તે પુરુષ પણ ન કહેવાય અને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ વૃંદલ કહેવાય, તેમ જે ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ ન કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય છે, કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે નહીં. મહારાજ કે જેમ હિજડો એને સ્ત્રી ન કહેવાય અને પુરુષે ન કહેવાય અને કેવળ વૃંદલ કહેવાય, તેમ ભગવાનના ભક્તનો અભાવ લેનારો એવો છે કે કોઈ દાડો મોક્ષના માર્ગે ચાલી જ શકતો નથી. તે કોણનું આલ્ય કે હિજડો નપુષક પુરુષ એમ મારે ત્યાં કહેવા માગે કે કોઈ દાડો મોક્ષને માર્ગે હાલી જ ન કે એનો મોક્ષ ન થાય એમ એમ કહીશ મહારાજ? તો હું કહીશ? તો એ દૃષ્ટાંત હું કામ આપ્યું? બહુ અદ્ભુત દૃષ્ટાંત આપ્યું મહારાજ, કે જેમ વૃંદલ હોય એ સ્ત્રી ન કહેવાય, પુરુષે ન કહેવાય, હિજડો એને કેવળ વૃંદલ કહેવાય, એમ એટલું કહીને મારે એમ શબ્દ મૂકી, એમ ભગવાન ને ભગવાનના ભક્તનો જે દ્રોહ કરનાર એના જેવો છે એ કોઈ દાડો કલ્યાણના માર્ગથી કે કલ્યાણને માર્ગે હાલી શકતો નથી. ભક્તો ન સમજે ને તમારો ગોટાળો થઈ જાય. કેવો ગોટાળો થાય? વૃંદલ છે એનો મોક્ષ થાય જ નહીં, એમ ચોકડી લાગી જાય. પણ એવી વાત નથી. અહીંયા મારે દૃષ્ટાંત એવું આપવા માગે છે કે જેમ વૃંદલ પુરુષ હોય એ સ્ત્રી ન કહેવાય, પુરુષ ન કહેવાય, એના દ્વારા ક્યારેય પણ સંતાનની પ્રાપ્તિ ન થાય એ સંસાર માર્ગમાં નકારો થઈ જાય છે. સંસાર માર્ગમાં એ નકારો થઈ જાય છે, એના દ્વારા ક્યારેય સંતાનની પ્રાપ્તિ નથી થતી એમ મહારાજ. કે એવી રીતે ભગવાનના ભક્તનો જે અભાવ લેનારો છે એવો નકારો થઈ જાય છે કે એના દ્વારા ક્યારેય પણ મોક્ષરૂપી સંતાનની પ્રાપ્તિ થતી નથી, નહીં કે વૃંદલ ક્યારેય મોક્ષને માર્ગે ન ચાલી શકે. નત્ર ક્યારેક ક્યારેક તો એવો ગોટાળો કરી નાખે કોક કોક કે હાલે જ નહીં, કે વૃંદલનો મોક્ષ થાય જ નહીં એમ. પણ એ વાત શક્ય નથી. એવા સત્સંગના ઘણાય લોકો આપણને જોવા મળે. ભક્તો તમને ખબર ન હોય પણ ઘણી ફેરી ભક્તો સંતોની પાસે નિખાલસ હૃદયથી વાત કરતા હોય છે કે સમય આ પરિસ્થિતિ છે, અને હામે જોન તો એકાંતિક ભક્ત દેખાતો હોય છે. તો એકાંતિક ભક્ત બનીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે અને મારા ધામમાં ન તેડી જાય? તેડી જ જાય, તેડી જ જવો પડે, ચાલે જ નહીં. આ એને પૂર્વે એવું કંઈ કર્યું છે જેના દુષ્કૃત રૂપે એને આ ફેરી નપુષક સ્થિતિ પ્રાપ્ત થઈ, પણ મોક્ષ માર્ગ થકી પીડ્યો નથી. મોક્ષ કરવાને માટે તો બધા અધિકારી છે, એનો એમ અર્થ ઘટાડવો એમ જાણીને ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. અને વળે પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. લે આ તો વળી જુદી વાત કરી હોવ. આપણે ક્યારના મહેનત કરતા હતા ભગવાનના ભગત હતા, હેત રાખવું, હેત રાખવું, હેત રાખવું. મહારાજે ના લખી કે ભગવાનનો ભક્ત હોય તેમ છતાં પોતાના દેહના સંબંધી હોય તો એની સાથે અતિશય હેત રાખવું નહીં. કારણ કે દેહના સંબંધની લાળજ એવી છે. મહારાજે મધ્યના 32મા વચનામૃતમાં કીધું, કેવું કીધું? મારે કે દેહના સંબંધીનો સંબંધ કેવો છે? થોર જેવો. થોરમાં તમને ખબર પડે, જોયા કોઈ દાડો? ન જઈ આવે ને તો આ કથા પૂરી થાય ને ત્યારે જો ફરતી વાઇડ છે થોરની. ઉનાળો હોય તો એ મહિને 4 ઇંચ વધે છે. અને રૂપિયા નથી, આ પ્રત્યક્ષ દાખલો, રૂપિયા નથી, ઘાંચીઓ લાવી લાવી હણેથી ઊંચકી ઊંચીને પાળા પર મૂકી દીધા જ. ખાલી શું કર્યું? પાળા પર મૂકી દીધા, ચોટી ગયા, ચોટી ગયા એટલું નહીં, માથોડો માથોડું થઈ ગયા. ખાલી મૂક્યા છે બસ. આવું કાંઈક છે દેહના સંબંધનું, ખાલી મૂકવું જ પડે, ચોટાડવા ન પડે, ચોટી જાય. મહારાજ કે એનો સંબંધ અતિશય રાખવો નહીં. ભક્તો ગ્રસ્ત ભક્તો માટે અહીંયા મહારાજ એવું લખ્યું કે અતિશય ન રાખવો. એનો મતલબ થોડો ઘણો તો રાખવો. કેટલો રાખવો? તો પોતાની ફરજ પ્રમાણેનો. કેવી ફરજ? પોતાના માત પિતા હોય, બીમાર થયા હોય તો હોસ્પિટલ લઈ જવા પડે એવો સંબંધ તો રાખવો. ને છાવણીમાં ગયા પછી પિતા બીમાર છે, નહીં લઈ જાઓ, સંબંધ પૂરો આપડો, એમ ગ્રસ્તને ચાલે નહીં. દવાખાને લઈ જવા પડે, બીમાર હોય તો મોઢામાં કોળિયા પણ દેવા પડે, પોતાના નાના બાળકો એને પણ ભણાવવા પડે, એને પાસે બેને સંસ્કાર રેડવા પડે. અરે ઘણા ભક્તોને મેં જોયું, બહુ હારા ભગતને અહીં ખોટ ગઈ. બહુ જેટલા હારા ભગત કહેવાય એના છોકરા કે હારા ન થયા, તો હારા ભગતના છોકરા હારા જ થવા જોઈએ, પણ એના વૈરા ગઢી ગયો, સમજાય વિનાનું. તો છોકરાને ભણાવવા ઉપર ધ્યાન ન દીધું ને છોકરાને સંસ્કાર રેડવા ઉપર ન દીધું, છોકરા પણ આઘોરે આવીશ નહીં, પાસે પૂજામાં સુખ નથી આવતું. તો ભાઈ છોકરા માવો ખાતા ખાતા આમ આવે ને તીદી સુખ આવે. એ હકીકત આ ખોટ છે, ફરજ ચૂક્યા છે. ગૃહસ્થ આશ્રમમાં ફરજ છે, પોતાના બાળકને ભણાવો ગણાવો, એના સંબંધો કરવા, આ ફરજ છે. ફરજ સમજો, હક નથી, ફરજ છે. પછી એની અંદર સંસ્કાર રેડવા, એને પાસે બિહારી અને મહારાજની વાતો કરવી, એને કેવું એટલે વચનામૃત વાંચ, એ વચનામૃત વાંચે, આપણે સમજાવવું, સ્વામીની વાતો વંચાવી, કાવ્ય વંચાવવું. અરે ક્યાંય સમય ઉત્સવમાં ગયા હોય ને એને આરે ન લઈ ગયા હોય તો પછી પાસે બિહારીને કેવું, ઉત્સવમાં ગયા હતા, શિબિરમાં ગયા હતા, છાવણીમાં ગયા હતા, ત્યાં આવી સરસ સરસ વાતો થતી હતી, આવા સંતો આવ્યા હતા, પૂજ્યપાલ લાલજી મહારાજ પધાર્યા હતા, બહુ આનંદ આવ્યો, વગેરે વગેરે કરી એના જીવમાં સત્સંગ રેડવો એ ફરજ છે. હવે તમે તમે વિચારજો, જેને ફેરફાર રહી ગયો છે ને, આવું નહીં કર્યું હોય, સમજાય, આવું નહીં કર્યું એમને ફેર હશે, આવું કરનારને ફેર હોય નહીં, એ ફરજ છે. એટલે મહારાજ કે અતિશય ન રાખવું, થોડુંક રાખવું, દેહના સંબંધી છે એટલે દેહ પૂરતું હેત રાખવું, પાછું જીવમાં ન ઉતારી દેવું, એ દેહના સંબંધી છે, આત્માના સંબંધી નથી, એમ સમજો. સાધુની વાત લખી ને મહારાજ અલગ લખ્યો અંત્યનો 19માં. મહારાજ કે જે ત્યાગી ને લેશ માત્ર હેત નો રાખવું, એને દેહે કરી ન રાખવું, મને કરી ન, ક્યાંય ન રાખવું, એને લેશ માત્ર ન રાખવું, ગ્રહસ્થને તો અતિશય ન રાખવું, થોડુંક રાખવું, પણ થોડાકમાં જાજુ ન થાય એનું ધ્યાન રાખવું. ભક્તો, અહીંયા મહારાજ ગ્રસ્થ ભક્તો માટે સ્પેશિયલ શબ્દ મૂક, અને વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. જેમ દૂધને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહના સંબંધી રૂપ સર્પની લાળ પડે છે, માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય. સર્પની લાળ પડીને દૂધ પીવાથી જરૂર મરી જાય, એમ દેહના સંબંધી પણ એ ઝેરની લાળ જેવા છે, એમાં અતિશય હેત કરે તે જરૂર મરી જાય, માને મોક્ષ માર્ગ થકી પડી જાય. ભક્તો, લાળ મહાભયંકર આંબા શેઠ જેવા, આંબા શેઠ 5-5 કિલોમીટર સુધી હાલીને દાંતણ આપવા આવે પણ જરાક લાળ રહી ગઈ. અને લાળ કેવી છે ખબર છે? કેવી લાળ છે ખબર? થોરની લાળ જેવી. થોરની લાળ તમને વાગે ને પછી ખબર પડે, હાવ બારીક હોય, મારી બળે બહુ, તમે કાઢવા જાઓ નીકળે ને ઊંડી ઊંડી ઉતરતી જાય, એમાં સગા સંબંધી બંધ રહે તેવું ઊંડું ઊંડું ઉતરતું જાય. એકવાર લાગ્યા પછી કાઢવું કઠણ. આંબા શેઠને જો વળી ગઈ હતી દીકરાને દીકરામાં, કાયમ જમાડે પાસે બેહરીને, અને કૂણો કૂણો રોટલો ખવડાવે ને એમાં થઈ ગયું હેત, કરવાનું તો દેહનું પણ આત્માનું થઈ ગયું. છેલ્લે મહારાજ તેડવા આવ્યા પોતાની બિરુદ પ્રમાણે, પણ મહારાજ તેડીને ઉપડ્યા, થોડુંક વિમાન અધરી ગયું, ત્યાં સંકલ્પ થયો હવે કાલથી લાલ્યાને કોણ જમાડે છે, કાઢી નાખ્યા મહારાજ વિમાનમાંથી બહાર, જાઓ લાલ્યાને જમાડવા. પછી ખબર પડી કે આ તો ગજબ થઈ, આ લાલ્ય ધક્કો ખોડાયો. પછી બીજે દાડ હરખું કર્યું, જોકે લાલ્યો જમવાયો ને પડખે બેઠો અને બેતા વેતની હારે હાથ પકડીને કઢીને બોળી દીધો ફળફળતી, બોલો રાડે રાડ નાખતો ભાગ્યો. તો ફરી વાર એની માઈ મોકલે, જા બાપા પાસે, જા બાપા પાસે. ફરી વાર બાપા પાસે આવ્યો ને, આંબા શેઠે હળવું દે વળલન શિરોટી ભીરી અને ગયો રેડિયો નાખતો નાખતો. અને પછી તો જા બાપા પાસે ક્યાંય ત્યાં ઓલો રેડિયો નાખે. પછી છોકરાને બાપામાં જ ટળી ગયું, બાપાને છોકરામાં જ ટળી ગયું. પછી ધામમાં ગયા, પાછું જોજો અમે તમને ઉડી શીખડાવતા, વળદન શિરોટી ભરજો. હા ભાઈ, ઉપાય જ થાય એટલું જરૂર કહીએ છીએ, એ શિરોટી ભરવી પડે એવું રહેવા દેતા નહીં, એવો સંબંધ નહીં બાંધતા કે ફળફળતી કઢીને પછી હાથ બોળવો પડે. અત્યારથી સાવધાન, અને આમાંથી 25% ભક્તો બેઠા જ છે એવા જેને સાવધાન થવું પડે એવા છે. ધોળાવાળાવાળાએ વધારે સાવધાન થઈ જવાનું, ભાત પીરસાઈ ગયો છે, હવે સળું જ કરવાની છે, હવે લાડુ બાડુ આવવાના નથી, માટે ખબરદાર બનવું, લેશ માત્ર એમાં મમત્વ બાંધવું નહીં, સમજી જ રાખવું, આ દેહના સંબંધી છે, આત્માના સંબંધી નથી, એમ માનીનેથી દૂર રહેવું. મહારાજે બહુ અદભુત અદભુત વાતો બતાવી રહ્યા છે. મારે કે સર્પની લાળ જેવું એ હેત છે, માટે અકલ્યાણનું કરનાર છે, એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છું હોય તેને દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં, એમ સંસારમાંથી નિષ્પૃહી થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખવી ને ભગવાનનું ભજન કર્યા કરવું. આ જે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘન થાય જ નહીં. અને આ જે વાત તે કરામતજીવી છે, કરામતજીવી વાત છે. મારે કે દેહના સંબંધીમાં હેત ન કરે તો મોક્ષ જ થાય એવી કરામતજીવી આ વાત છે. લો, દેહના સંબંધીમાં હેત ન થાય તો મોક્ષ જ થાય એવી કરામતજીવી આ વાત છે. માટે મહારાજ કે દેહ અને દેહના સંબંધી થકી ભગવાનને ભગવાનના ભક્ત કે સંતમાં અધિઘેત બાંધવું. અધિઘેત બાંધવું ક્યારે કહેવાય? એવો પ્રસંગ બને અંદર ખબર પડે. ગઢપુરમાં જો કેવી ઘટના ઘટી હતી. હિરજી શેઠ, હિરજી સુતાર, ઠક્કર, હરજી ઠક્કર, એની માં મારને શરૂ આપવા જતા, મોટો જબર. હિરજી ઠક્કર હામાં મળ્યા અને કે મારા માં આ શું છે? તો કે શરૂ ક્યાં લઈ જાય? તો મહારાજને આપવો છે. તો કવડો મોટો, નાનો આપ્યો હોત તો? અને એની માના મોઢામાં શબ્દ નીકળ્યું, મહારાજને આપવા જાઉં છું અને તું આડો નડશો, માટે આજથી તમારો દીકરો નહીં, હું તારી મા નહીં કે કોઈ દાડો મને મા કહીશ નહીં. આને કોઈ દી બંધન થાય હે? અને કોઈ દી ન થાય. આ તો પોતે થોડોક સંકલ્પ કર્યો હોય અને બાપા હોય અથવા દીકરો હોય એમ કે પપ્પા આટલું બધું નથી કરવું તો સારું, થોડુંક ઓછું કરીશું. કારણ કે એમ લાગે છે એ કે એમ નહીં કરું તો એ નારાજ થઈ જાહે, એને રાજી રાખવાનું તાન છે. પણ ભગવાનના ભક્તને એમ હોઈ શકે નહીં. ભગવાનના ભક્તને તો ભગવાન જ પ્રધાન હોય. અન ભક્તો જીવનમાં એક વાત બહુ યાદ રાખજો, ભગવાનના સંત ભગવાનના ભક્ત બધાય મહાન છે, પણ સર્વથી મહાન ભગવાન સ્વામિનારાયણ છે. ભગવાન સ્વામિનારાયણમાં જેવું હેત કરવું એવું કોઈમાંય ન કરવું. અરે ગોપાળન સ્વામી વાતમાં લખ્યું કે મૂળ અક્ષરમાં પણ જેવું ભગવાન સ્વામિનારાયણમાં હેત એવું નહીં. નતર સંતો હરિભક્તો મહિમાને બહુ વાત આવે ને ત્યારે હરિભગત ઘણી ફેર લોંદા જેવા થઈ જાય. કેવા લોંદા જેવા થઈ જાય? એક બાજુ ભગવાનના સંતનું વચન હોય ને એક બાજુ ભગવાન સ્વામિનારાયણનું સ્વયંનું વચન હોય તો ભગવાન સ્વામિનારાયણના વચનને સંતના વચનથી ઠોકરાવી નાખે તો ભક્તો એ ખોટો માર્ગ છે. ભગવાનના સંતનો ગજબ મહિમા છે, પરંતુ ભગવાનથી અધિક નથી. અધિક તો ભગવાન સ્વામિનારાયણ છે. ભગવાન સ્વામિનારાયણના વચનથી કોઈનું વચન અધિક ન હોય. માટે ભગવાનના સંતમાં ભગવાનના ભક્તમાં હેત કરવું, પણ ભગવાન જેવું તો નહીં જ. પહેલો નંબર ભગવાનને આપવો, પછી ભગવાનના આચાર્ય માર્ગને આપવો, પછી ભગવાનના એકાંતિક સંતો ભક્તોને આપવો. આ વાત જીવની અંદર કોતરી રાખવી તો મોક્ષમાં કોઈ દાડો વિઘન થાય નહીં. અને મોટા મોટા કોતરી રાખી હતી પૂર્ણાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી તેડવા આવ્યા, ના પાડી દીધી ગજા ગઢવીએ, તમારે તેડો નહીં આવું, સ્વામિનારાયણને ગરજ હોય ને તો તેડવા આવે, ધોળો હાથી લઈને તો આવીશ. અને ભગવાન સ્વામિનારાયણને આવવું પડ્યું. એ ક્યાં આધાર આવવું પડ્યું? એક નિષ્ઠા, એને આધાર આવવું પડ્યું છે. ગોપાલ સ્વામી વાતમાં લખ્યું, આપણો અંત સમૂહ આવે અને મહારાજ આવે અને બીજા મુક્તોને લઈને આવે, અને મહારાજ એમ કે અમારે બીજા મુક્તને તેડવા જવું છે, તમે આ મુક્તને આરે અક્ષરધામમાં જાઓ તો મહારાજને કહી દઉં, મહારાજ મારે કાંઈ ઉતાવળ નથી, 80 કાઢ્યા, તે બે દાડા વધારે કાઢવામાં કાંઈ તકલીફ નથી, તમે આવશો ત્યારે તમારી આરે આવીશ. આવો દ્રઢ ઠેરાવ કરવો. માટે ભગવાનના ભક્તો આ પણ એક વિવેક સમજી રાખો કે બધા કરતાં સુપર પાવર ભગવાન સ્વામિનારાયણ છે. એ સ્થાન ઉપર એ જ શોભે, એની જગ્યાએ બીજા કોઈ ન શોભી શકે, કોઈ બેસી ન શકે. ભગવાનની જગ્યાએ ભગવાન એકલા જ છે. અને પછી ભગવાનના સંતો ભક્તો એ બધાના સ્થાન છે. આવી રીતે સમજીને તો બહુ સુખ આવે. સત્સંગમાં કોઈ દી વિક્ષેપ ન થાય, મારના સિદ્ધાંતથી કોઈ દી બહાર ન નીકળે. તમે ભક્તો બહુ સુખનો વિચાર કરશો ને તો આ પડશે. આપણે મહારાજના સિદ્ધાંતની જરા કે બહાર નીકળીએ અને ભગવાનના માનો કે કોઈ મહામુક્ત સ્થિતિ પામેલા પુરુષ હોય અથવા તો સંત હોય કોઈ પણને, તમે આગળ જ્યારે કરવા જાશો અને પછી શાસ્ત્ર ખોલશો તો શાસ્ત્રની બહાર વાત જાહે. ભગવાનથી આગળ કોઈ નથી, સર્વ ટોપ ભગવાન છે. ભગવાન પછી ભક્તો. પણ તમે આનો અર્થ એવો નહીં ઘટાડતા કે આપણા હૃદયમાં ભગવાનના સંત કે ભક્તનું સ્થાન નથી, તો હૃદયના શણગારો છે. પણ મુગટને સ્થાને ભગવાન સ્વામિનારાયણ છે અને એને લઈને બધાનો મહિમા છે. આવી રીતે સમજીત કોઈ દાડો મોક્ષમાં વિઘન થાય નહીં. અને વાલા ભક્તો, પૂજ્યપાદ આચાર્ય મહારાજ લાલજી મહારાજ પણ વારંવાર આ જ વાત આપણને સમજાવે છે કે ભગવાનથી અધિક કશું થવા દેવું નહીં. એવા મહાન પૂજ્યપાદ લાલજી મહારાજ પણ આજ પધારશે અને અમૃતવાણીનો અલૌકિક લાભ આપશે અને એમાં આ જ વાત દોહરાવશે, તમે જોજો. અને આપણે પણ એ જ માર્ગે અનુસરવું, એમાં જ આપણું કલ્યાણ છે એમ કહીને શ્રીજી મહારાજ વાર્તાની સમાપ્તિ કરતા હવા ઇતિ વચનામૃતમ અંત્ય પ્રકરણનું 12મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.